તારીખ 22/2/1998 શ્રી સમયસાર ગાથા 13 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 291 મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
સમય સાથ જીવ અધિકાર શુદ્ધ નહીં નો વિષય તો શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મ સ્વરૂપ ને જેને જાણ્યું એ પછી એના નવ તત્વ નું જ્ઞાન છે, એ સમ્યક્ત્વ છે. જો નવ તત્વ નું જ્ઞાન હોય પણ પોતાના શુદ્ધાત્મા નું સહજ સ્વરૂપ નું જ્ઞાન ન હોય તો સમ્યક્ત્વ, એ જ્ઞાન સમ્ય જ્ઞાન પણ નથી. અહિયાં તો સમ્યક્ત્વ ની વ્યાખ્યા વિકાસપૂર્વક જાણેલા નવ તત્વો જ્ઞાન લીધું છે. સમ્યક્ત્વ તો સદા છે પણ અહીંયા જ્ઞાન નથી, એટલે કે સમ્યક્ત્વ ની જ્ઞાન પ્રધાન વ્યાખ્યા કરે છે. સમ્યક્ત્વ ની શ્રદ્ધા પ્રધાન પણ વ્યાખ્યા થાય ત્યારે પોતાના શુદ્ધાત્માને શ્રદ્ધે તે સમજાય. સમાન પોતાનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનું શ્રદ્ધાન એ સમ્યક્ત્વ છે, સમ્યક્ત્વ શ્રદ્ધાન છે. પછી જ્ઞાન પ્રધાનમાં એવા શ્રદ્ધાન પૂર્વક નવ તત્વોનું જ્ઞાન તે સમ્યક્ત્વ છે. ચારિત્ર પ્રધાનમાં સદાન કાળે સ્વરૂપ લીનતા થાય ત્યારે તે સમ્યક ચારિત્ર છે. અને જે પુરુષાર્થ સ્વરૂપ સમ્યક્તાનો સમ્યક્ત બધા ગુણમાં સમ્યક લાગુ પડે છે. નિરાકુ આત્મિક સુખ ગુણનું પરિણામ ઉત્પન્ન થાય એ સમ્યક સુખ છે. આ જીવાત્મા તત્વો ચાર સમય થી જાણે એ નિયમ કયો. આ જીવાદી તત્વો આ નવ તત્વો જાણે સમ્યક દર્શન છે એને એક શરત મૂકી છે. ભૂતાર્થ નહીં છે એટલે શુદ્ધાત્માના જ્ઞાનપૂર્વક ને સદ્ધાંતપૂર્વક એનું જાણવું હોય ને તો તે સમ્યક દર્શન છે, નહીં તો સમ્યક દર્શન નથી એમ લેવું. કેમ નવ તત્વ ની સમજણ અથવા જ્ઞાન તો વિદ્વાન લોકોને પણ હોઈ શકે છે પણ તેથી કઈ સમ્યક દર્શન થતું નથી. પછી એ લોકો એમ હટાવે છે કે વ્યવહાર સમ્યક દર્શન તો ખરું પણ નિશ્ચય સમ્યક દર્શન વગર વ્યવહાર સમ્યક દર્શન એ તો અપેક્ષિત છે. વ્યવહાર છે નિશ્ચયથી અપેક્ષિત છે એટલા માટે અહીંયા તો ટીકામાં તો કારણ કાર્યનો ન્યાય છે, લોજિક છે. કારણ કે તીર્થની એટલે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થ નહીંથી કહેવામાં આવે છે એવા આનવ તત્વો કે જેમના લક્ષણ જીવ જીવ પૂર્ણ પાપ આશ્રો સંયોગ નિદ્રા બંધ અને મોક્ષ છે તે અભૂતાર્થ નહીંથી એટલે વ્યવહાર નહીંથી કહેવામાં આવે છે. કેમ કે નવના ભેદ પડ્યા, નવ પ્રકારના પરિણામે જીવ પરિણમે છે. મૂળ વાત છે જે નવ તત્વો છે તે નવ પ્રકારના જીવના પરિણામ છે. તે પરિણામે જીવ પરિણમે છે એમાં જીવ સામાન્ય છે તે એમને મળીએ છે. જેમ કે કોઈ મુનિ દીક્ષા લે છે તો બરાબર આચાર પાડે છે, મુનિ યોગ્ય જે વ્યવહાર છે એમાં કોઈ ખામી નથી આવતી, નિરતિચાર પાડે છે, અતિચાર દોષ નથી લાગતો. તો એને એને વ્યવહારે મુનિ તો કહેવો કે નહીં કહેવો કે નહીં. નિશ્ચય છઠ્ઠા સાતમા ગુણ સ્થાનનું ભાવલિંગ પ્રગટ થાય શું ત્યારે એ નિશ્ચય મુનિ છે, એના વ્યવહારને વ્યવહાર કહેવાય છે. નિશ્ચય મુનિ પણ ન હોય તો એના વ્યવહારને વ્યવહારે મુનિ પંચ મહાવ્રત સમિતિ વૃત્તિ 26 મૂળ ચોખ્ખા પાડે એને વ્યવહારાભાસ કહેવાય. અહીંયા તો નીચે તો
આપણે
કરીએ પણ આપણે આપણે આપણા શાસ્ત્ર સ્વાધ્યાય આપણી પૂજા ભક્તિ વ્યવહારના સ્થાને નથી, આભાસ છે. એમાં વ્યવહારના આભાસ છે એવી સ્થિતિ છે. તો નિશ્ચય આભાસ મળે જ્યાં સુધી દિશા યથાર્થ ન હોય ત્યાં સુધી એને યથાર્થતા નાની નાના આવે છે તે જ યથાર્થતા વિકાસ પામીને એનું ડેવલપમેન્ટ. શાસ્ત્ર જ્ઞાન લઈ અને આચરણ કરીને સંયમ પાડ્યો એનો અહંભાવ પર્યાવૃત્તિ વાળો કેવી રીતે છોડી શકે, અને પર્યાવૃત્તિ દ્રઢ થઈ તો દર્શન નો તીવ્ર થયો કે ન થયો, શું ફાયદો કઈ દો દર્શન નું તીવ્ર કરીને? એ દર્શન નું નામોળિયા મજબૂત કર્યા, હવે એ દર્શન નું ટાળવામાં ઓર તકલીફ ઉભી થશે, અને એ સ્પષ્ટ જોવામાં આવે છે. એવી રીતે શાસ્ત્ર વાંચેલા કે ક્રિયાકાંડે ચાલેલા જીવોને સમ્યક દર્શન પહોંચવામાં વધારે તકલીફ થાય છે બીજા કરતા, એ સ્પષ્ટ જોવામાં આવે છે. પણ ડાક્ટર ને પૂછ્યા વિના દવા નથી લેતો, વધારે બુદ્ધિવાળા માણસ છે, તો પછી ડાક્ટર ને પૂછ્યા વગર કેમ દવા લેવાય? એના જેવી વાત છે, સાચી છે. બુદ્ધિવાળાને સૂક્ષ્મ વાળાને જો યથાર્થ લાઈન ન મળે તો ચોક્કસ તકલીફ થવાની થવાની થાય છે. કેમ કે થોડો ઘણો તો બુદ્ધિ નો અહંકાર હોય, તો મને હતો નાનપણથી બુદ્ધિ હતી નહીં, અને નાની ઉંમરમાં વેપાર ધંધામાં પણ થોડુંક દાપણ કામ આવતું હતું. 19 વર્ષની ઉંમર અને મુંબઈમાં પેઢી ચલાવતો મોટી, 60 વર્ષનો માણસ પૂછે આપણને કે તમને કેમ લાગે છે શશીભાઈ, એટલે આપણને એમ કે બરો 60 વર્ષનો મને પૂછે, ત્યારે હું તો 19 વર્ષમાં તો હું કેટલો આગળ વધી ગયો. પછી જૈન શાસ્ત્ર હાથમાં આવ્યા, આપણે તો બુદ્ધિનો ફાંકો રાખીએ છીએ, આપણું પાણી ઉતરી જાય એવો વિષય છે. જૈન દર્શનમાં બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ પણ જો વિચારવામાં આવે તો સુપર ઇન્ટેલિજન્સી નો વિષય છે. સુપર ઇન્ટેલિજન્સ પ્રવચન ગમ્યતા થાકે અતિ મતી વાળો એક વાર થાકી જાય. મેં કૃપણ તમને ગ્રંથ પહેલા એવા હાથમાં આવ્યો અને એમાં શરૂઆતના 108 પાઠ છે ને, અને કે નવ તત્વની શ્રદ્ધા કરે તો એને સમ્યક દર્શન થાય છે. આપણે પારંગત થઈ જઈએ, અને નિશાળમાં 7 સબ્જેક્ટમાં કામ થાય તો પારંગત થઈને ફર્સ્ટ આવતા હતા. તમે 9માં કઈ મોટી વાત હતી, તો ત્યાં ઊંડા ઉતરવા ગયા ને ત્યારે એમ થયું કે આમાં તો પ્રવૃત્તિ અર્થે શું પ્રશ્ન આવે ઉપાદેયતાની સહિત પોતાને જ્ઞાન થાય છે. એ જાતની સૂઝ મુમુક્ષુની ભૂમિકામાંથી થોડી થોડી શરૂ થાય છે અને જ્ઞાન દશામાં એ પરિપક્વ સૂઝ હોય છે. ત્યારે એ નવ તત્વોનું જ્ઞાન કરે છે. જ્ઞાન એ યથાર્થ હોય છે અને એ તેથી પ્રવૃત્તિ કરી શકે છે. કેમ કે એમને પ્રમાણે નવ લક્ષણ છે. પરિણામના નવ પ્રકાશ છે. પરિણામના એક પણ અંતર્ગત કરનાર એક પણ પ્રાપ્ત કરી તેની પ્રાપ્તિ હોય છે. સમાધાન છે પ્રકારના છે. કોઈ જાતનું અમાસા અસમાધાન હોય, અમને કોઈ જાતનું અસમાધાન હોય, બીજાને બીજા પ્રકારે અસમાધાન હોય, ત્યારે એ સમાધાનનું સમાધાન કેવી રીતે થાય? કે નવતત્વનું યથાર્થ જ્ઞાન હોય તો જ નિકટ ન થાય. હમણાં જ આપણે પ્રશ્ન ઉઠ્યો, આપણે મુમુક્ષુ થઈને પૂજા ભક્તિ કરીએ છીએ અને વ્યવહાર કેવો કે નહીં છે ને પ્રશ્ન. નિશ્ચય નથી પ્રગટ થયો ત્યાં સુધી વ્યવહાર કહેવામાં ન આવે. એ નિશ્ચયનું જ્ઞાન હોય તો સમજાય. શું કે તત્વ દ્રષ્ટિએ એને શેમાં નાખશો? તો કિન્ય તત્વમાં. તત્વ દ્રષ્ટિએ એને એમ નવ ખાતા છે. પરિણામના ભેદ પ્રભેદ અસંખ્ય પ્રકારના છે, પણ ભગવાને દિવ્ય ધ્યાનમાં તત્વ દ્રષ્ટિએ એના નવ તત્વો કરીને નવ ખાતા પાડ્યા, તો કોઈ પણ પરિણામને આ નવ ના ખાતામાં ન મૂકી શકાય. અને દ્રવ્યો આવી ગયા અને પર્યાયો પણ આવી ગયા, કોઈ ચીજ બાકી જગતમાં દસમું તત્વ નથી એમ સમજી. અને એ રીતે જૈન દર્શન તેને મારી શકાય. ચલાવો તમે દસમું તત્વ બતાવો, મિત્ર કોઈ પણ વાતને અમે નવ તત્વની અંદર ઘટાડી દઈએ અને આવી જાય. આ એક સર્વજ્ઞતાની પ્રસિદ્ધિ છે. તેની પ્રસિદ્ધિ છે એમાં સર્વજ્ઞ અનુસાર માની છે એની આ પ્રસિદ્ધિ છે. એની બહાર કોઈ વાત નથી. નવ તત્વ છે એટલે નવ તત્વ ભગવાને કહે, દસમું તત્વ જગત માંથી તમે મેળવી નહીં શકો. વેદાંત કહે અમારે અમારામાં 25 તત્વ છે, તો ઓલા કહે મંગાવી કહે અમારામાં 16 તત્વ છે. નકલ કરનારા પછી જુદી જુદી રીતે વાત તો કરે, બધા એને નવમાં લઈ આવે, કોઈ પણ હોય એને નવમાં સમાવે. પરિણામો છે એ જીવના ભાવો છે, એની સામે જે કર્મનો ઉદય છે. પ્રશ્ન આપણે કે શિષ્યને જ્ઞાન ક્યાંથી થયું? જ્ઞાન તો આત્મામાંથી થયું. ક્યાંથી થયું જ્ઞાન? ક્યાંથી થયું જ્ઞાન? તો અંદરથી થયું. જ્ઞાન સ્વરૂપે આત્મામાંથી જ્ઞાન છે. તો પણ ગુરુ સમજાવતા હતા એનું શું? તો કે એક અનુકૂળ નિમિત્ત હતું, એ જ્ઞાન થવામાં એ અનુકૂળ નિમિત્ત હતું. પછી શાસ્ત્ર હોય તો ગુરુ હોય, પણ જ્ઞાન ત્યાંથી નથી થયું. તો પણ જ્ઞાન ત્યાંથી નથી થયું, જ્ઞાન તો આત્મામાંથી જ થયું. પણ સમાધાન ન થાય જો નવ તત્વનું જ્ઞાન ન હોય તો સમાધાન ન થાય. એટલે અહીંયા નવ તત્વની અંદર નિમિત્ત અને નૈમિત બે વાત લીધી છે. એ વાત આ કહેવા માગે છે.
યથાર્થ
એટલે યથાર્થમાં એક તો કાર્ય થાય એવા પ્રકારની અનુકૂળતા જેમાં છે. માટીનો ઘડો બને ત્યારે એ ઘડો બનાવનાર કુંભાર હોય, દરજી નહીં. અને કપડાં સિવાય ત્યારે એ દરજી એના હાથમાં કાતર ને હોય દોરા હોય, અહીંયા કુંભાર કામ ન આવે. હવે એ ઘડો બીનો કે કપડાં બીના ઘટ ને પોટ, શાસ્ત્ર ભાષામાં એને ઘટ ને પટ કહે છે. પરમાણુ ની રચના છે, દર્દી કુંભારે કઈ કર્યું નથી, અનુકૂળ નિમિત્ત હોય. ઘડા બનાવતી વખતે દરજી નો હોય અને કપડા સીવતી વખતે કુંભાર ન હોય, એનું નામ અનુકૂળ નિમિત્ત. અને છતાં નિમિત્ત કઈ કરે નહીં. વિજ્ઞાન ની ભાષામાં એને કેટલિક એજન્ટ કહે છે. વિજ્ઞાન ની ભાષામાં એને કેટલિક એજન્ટ કહે છે. સાયન્સ ભણાવીને ખબર પડે કે બે બે પદાર્થની પ્રક્રિયા થાય ત્યારે ત્રીજા પદાર્થની ઉપસ્થિતિ હોય, એ વધે નહીં ઘટે નહીં કઈ કરે નહીં, પણ એ ન હોય તો આ બે આ પ્રક્રિયા ન થાય, એક્શન રિએક્શન ન આવે, અને હોય તો આવે, એનું નામ કેટલી કહેવાય, એનું નામ નિમિત્ત. નિમિત્ત કઈ કરે નહીં ને નિમિત્ત વગર થાય. ગુરુદેવ બહુ સ્પષ્ટ કહેતા કે નિમિત્તે કર્યું એમ માને તો એ મિથ્યાત્વ થાય, અને નિમિત્ત વગર થઈ જાય એમ માને તો એને જ્ઞાન નથી, મિથ્યા જ્ઞાન છે, મિથ્યા સમજ છે. એટલા માટે જ્ઞાનીઓ એ વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ કરવા માટે નિમિત્તનો વિવેક કરવો એમ કહ્યું. એના ઉપર કપડા સીવડાવવા હોય તો શું કુંભાર વાડે નહીં જતો, ત્યાં ઘડો મળશે તને રામપાત્ર મળશે, પણ ત્યાં કપડા સીવડાવવાનું કોઈ સાધન નથી. પણ તારે જે કામ કરવું હોય એ નિમિત્તનો તું વિવેક કરજે. જો તારે ધર્મ કરવો હોય તો વિતરાગી દેવગુરુ શાસ્ત્રને સત્પુરુષ પાસે દેજે, પણ તું બીજે ઠેકાણે જઈ જ એમ નિમિત્તનો વિવેક કરવાની વાત છે. એ તને જ્ઞાન કરી દેશે ને તને ધર્મ પમાડી દેશે એ વાત નથી, તો પણ બીજે જવાની વાત પણ નથી. એમ ખુદવાદી માં ન જવાય, એનાથી કોઈ ધર્મ પામે નહીં. ખુદવાદી પાસે જાય તો પણ ધર્મ પામે નહીં. એમ મિથ્યા દ્રષ્ટિ ગુરુથી પણ કોઈ ધર્મ પામે નહીં. આપણે પૂછીએ છીએ તમને જ્ઞાન થયું, આત્મજ્ઞાન થઈ ગયું, તો ધાર થઈ ગયું, વિકંગના પરિણામથી કેમ ખબર પડે? કેવી તો બીજાને ખબર પડે, તો કઈ ખબર પડે એવી ચીજ છે, તમારા ગુરુ કોણ ક્યાં ખબર પડી જાય, ક્યાંથી ખબર પડે? જ્ઞાન થયું તો ગુરુથી જ્ઞાન થયું, ગુરુ વગર તો થાય નહીં. ભલે ગુરુ થી નથી થતું, પણ ગુરુ વગર થતું નથી, તો કે તમારા ગુરુ કોણ કયો? તો ફલાણા ફલાણા કે પતી ગયું જા. નામ આપે તેના ઉપરથી ખબર પડી જાય કે ભાઈ અમને આત્મજ્ઞાન નથી, ગુરુનું નામ લેતા ખબર પડી જાય. એવી રીતે વ્યવહાર ધર્મની પ્રવૃત્તિની અંદર આ બધી જરૂરત ઊભી થાય છે, નહીં તો સમાધાન થાય ને. નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન ન હોય, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એનું જો જ્ઞાન ન હોય, તો વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ થાય નહીં અને કોઈને સમાધાન પણ થાય નહીં. કેમ કે આ જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે એવી છે. કૃપાલદેવનું વચન છે કે આ જગતની રચના અસત્યનો આગ્રહ કરાવે એવી છે. અસત્ય નો આગ્રહ થઈ જાય કે નહીં, એમ જ હોય એમ જ હોય. પાણી ઊંધું કરવું એટલે અગ્નિ જોઈએ, પછી પ્રાઇમસ નો અગ્નિ કે ગેસ નો અગ્નિ કે લાકડા નો અગ્નિ પછી એની વાત છે, પણ અગ્નિ જોઈએ, ગીઝર જોઈએ, તો એવું કોઈ પાણી ઊંધું થાય નહીં.
ભાઈ જે સંસાર તરફ નો ખેતર છે એ અસત્ય નો જ આગ્રહ ગણાય,
એટલે એમાં શું થાય? અગ્નિ એ પાણી ઊંધું કર્યું એવો આગ્રહ થઈ જાય, કર્યા વગર મકાન થાય નહીં, દર્દી વગર વસ્ત્ર થાય નહીં, કુંભાર વગર ઘડો થાય નહીં, ગુરુ વગર જ્ઞાન થાય નહીં, એ આગ્રહ થઈ જાય, પકડ થઈ જાય એવી જગતની રચના છે. પછી કેવી રીતે પોતામાં ઘટે છે, આ તો દાખલાઓ છે. મને ક્રોધ આવ્યો ને એનું કારણ તમે અપમાન કર્યું છે. મને આમ ક્રોધ આવે જ નહીં, પણ તમારા અપમાન ને કારણે મને ક્રોધ આવ્યો. તમે મને આ ગાળ દીધી, તમે મને આવું કહી દીધું, માટે મને ક્રોધ આવ્યો. એટલે અસત્ય નો આગ્રહ ક્યાંથી થયો છે કે અગ્નિ થી પાણી ઉમ ફક્ત સોદાસ છે. તમારી આંખો તો મને પરિણામ મારા બગડી જતા હતા, આપણે આંખો ફોડી નાખો. એનો અર્થ કે જ્ઞાન ને તોડી નાખો. જ્ઞાન થતું હતું તમને, આંખે તો તને જ્ઞાન થતું હતું કે ભાઈ આ કાળો રંગ છે, ના ધોળો રંગ છે, ના પીળો રંગ છે, લીલો રંગ છે. આંખો ફોડવું એનો અર્થ જ્ઞાન ને બંધ કરી દેવું, જ્ઞાન નો નાશ કરી નાખો. જ્ઞાન સીધે છે કે હું ઉમટી છે બાજુમાં પેઢી હતી, એમાં કૂતરો એક આવી ગયો. મેં તો જોવો શશીભાઈ, આ કૂતરા ને કઈ ખબર નથી ત્યાં કઈ ઉપાધિ છે, આપડે કેટલી બધી ઉપાધિ છે. આટલા મોટા વેપાર ની ઉપાધિ લઈને ફરીએ છીએ, આ કૂતરાને કઈ ઉપાધિ છે એમ કઈ કઈ ખબર નથી. ખોટી વાત છે, આપણા કરતા વધારે દુઃખી છે. એ દુઃખ તમને દેખાતો નથી. જ્ઞાન વધે એથી દુઃખ વધે એ વાત ખોટી છે, અને જ્ઞાન ઘટી જાય માટે દુઃખ ઘટે તો એકેન્દ્રિય સૌથી વધારે ખોટી વાત. આ સિદ્ધાંત એટલે એ બધા અસમાધાન, નવ તત્વના જ્ઞાન વગર એ બધા અસમાધાન થાય, સમાધાનમાં આવે નહીં. નવ તત્વના જ્ઞાન વગર અસમાધાન સમાધાન પામે નહીં, ને વ્યવહાર ધર્મની પ્રવૃત્તિ થાય. બહુ અટપટી વાત છે. સમાધાન તીર્થની પ્રવૃત્તિ કરવાને કરનાર છે એના તરફથી આવે, અને એમ કે ના ના મેં તારું સમાધાન નથી કરાવ્યું, તારું સમાધાન તારા આત્મામાંથી ઉત્પન્ન થયું, મારામાંથી. તમે જ્યાં સુધી સમાધાન નહોતું કરાવ્યું ત્યાં સુધી સમાધાન થતું નથી. આત્મ તો હતો જ તે, આત્મ ક્યાં ખવાઈ ગયો. તમે સમાધાન કરાવ્યું ત્યારે સમાધાન છો, ને તમે ના પાડો છો કે હા આ વાત એવી છે. એટલે નિમિત્ત નિમિત્ત સંબંધ ની વાતો અહીંયા અમરચંદ્રાચાર્ય તેરમી ગાથામાં કરે છે.
તમે સમાધાન કરો એટલે
પણ એ વખતે અંદર થી થાય છે. એ વખતે અંદર થી થાય છે. ડિફરન્સ ઓફ પોટેન્શિયાલિટી સમજવામાં આવે છે, અને એમાંથી વેલોસિટી ઉત્પન્ન થાય છે. ક્યાંથી ઉત્પન્ન થાય છે? ઉપરથી પાણી પડે, પાણી તો પાણી જ, પણ એમાં ફોર્સ આવે છે. નવું બાર પંદરમે માળે થી પહેલે માળે પાણી આવે એમાં ફોર્સ વધારે હોય, પંદરમે માળે એટલો ફોર્સ ન હોય. આખી તો બે પાણીમાંથી પાણી એમાં આવે છે એમ જ છે. પણ પોટેન્શિયાલિટીને કારણે એક નવી વાત ઊભી થઈ કે ન થઈ કે જેને ફોર્સ કહીએ છીએ આપણે. ધોધમાંથી વીજળી કેવી રીતે ઉત્પન્ન કરે છે એમાં સાયન્સનો જે લોસ ઓફ પોટેન્શિયાલિટી છે એમાંથી બધી વાત તો ઊભી કેટલી થઈ. આખો પાવર હાઉસ ઊભો થયો, અને પાવર હાઉસ ઊભો થયો તો બધાના વીજળીને પંખાને રેફ્રિજરેટરને ગીઝર ચાલતા થઈ ગયા. નામ વિજ્ઞાન. વિજ્ઞાન નો વિષય એવો ઊંડો છે. શું કહે છે કે ત્યાં વિકારી થવા યોગ્ય અને વિકાર કરનાર એ બંને પુણ્ય છે, તેમજ એ બંને પાપ છે. એકમાં નાખી દીધા પુણ્ય પાપ ને, એમાં નાખી દીધા વિકારી થવા યોગ્ય જીવના પરિણામ પુણ્ય ને પાપ બે પ્રકારે વિકાર બંનેને વિકાર મને છે. અને વિકાર કરનાર તે પ્રકૃતિનો ઉદય, પુણ્ય કર્મની પ્રકૃતિનો ઉદય અને પાપ કર્મની પ્રકૃતિનો ઉદય છે. કર્મનો ઉદય છે એ નિમિત્ત છે, અને જીવના પરિણામ છે તે નૈમિત છે. થવા યોગ્ય એ પોતાના ભાવ છે. જો થવા યોગ્ય ન હોય તો થાય નહીં, ભલે કર્મનો ઉદય આવે તો. એક મોટા આચાર્ય વિજય રામચંદ્ર સુરી છે, પાલિતાણામાં મારે ચર્ચાનો પ્રસંગ. કર્મ નો ઉદય આવે તો જીવ ને વિકાર થાય છે. લઈ ગયા હતા તમારા આચાર સાથે ચર્ચા કેવી રીતે બને, બતાવો. એક કેસ બતાવો તમે કે કર્મ નો ઉદય થયો હોય ને જીવે વિકાર ન કરો. અનંતા કેસ બતાવું તો એમને તર્ક કર્યો એટલે મેં તર્ક કર્યો. શિવ પરમાત્મા ને સિદ્ધાલય પાસે આખા જગત ને કારણ વર્ગના ને લઈ જાઓ. એક સિદ્ધ ભગવાન નો જીવ આત્મા વિકાર નહીં કરે. કેમ કે વિકાર થવા યોગ્ય ત્યાં સ્થિતિ નથી ઉપાદાનમાં. નિમિત્ત થી કામ થાય છે તો આખું જગત માને છે. જૈન દર્શન વાળા એમ માનશે તો ઉપાદાન થી કામ થાય છે એ વાત તો કોઈ સમજતું નથી. જૈન દર્શન છે એના કરતા મેં કીધું આપણે વૈજ્ઞાનિક વાત કરીએ. આમાં તો તમને તમારી દલીલો ઘણી મળશે, મને મારી દલીલો ઘણી મળશે. કેમ કે ઉપાદાન નિમિત્ત નવરાલ દેવ દોહા છે તો ભાઈ જુઓ, ગાદડમાં પેડું ચાલે ત્યારે બે બે પેડા આવે તો રસ ચાલે, મિત્ર ગાડું હાલે. હા ના ના, સૂર્ય નો રથ એક પહેલા છે હાલે. દલીલ બે ને મળે છે પણ વિજ્ઞાનમાં બે વાત નથી. એક કાર્ય સંપન્ન થાય છે ત્યારે એ કાર્ય કરનારા છ કારકો હોય છે. હવે તમે એમ કરો કે નિમિત્તના છ કારકો એ ઉપાદાનમાં કામ કેવી રીતે કહેજો, નહીતર ઉપાદાનના છ કારકો પોતાનું કામ કરે છે હું સિદ્ધ કરી દઉં છું. ખરાશ એની હવે કોઈ આર્ગ્યુમેન્ટ નહોતી. એટલે પછી નવો પ્રશ્ન કહી દો કે તમે કર્મ કોને કહો છો? એ તો કાર્ય ને કર્મ કહીએ છીએ. એની વ્યાખ્યા શું? કર્તાનું ઈષ્ટ તે કર્મ. એ કાંઈ સમજાય નહીં. નવો પ્રશ્ન કરે વિષયાંતર કરે દોઢ કલાક ચર્ચા તારે. પછી તમને શિષ્યવર્ગ બધા આવીને બેસી ગયા બહુ. અમારે શરત એ હતી કે આપણે એકલા જ બેસું, ખરાબ દેખાય. ખ્યાતિ પ્રાપ્ત ઘણા મોટા આચાર્ય ઘણાતા હતા, ખરાબ દેખાય. પૂછે છે એનો જવાબ મળતો નથી, અપમાન જોયું. લોકો બધા આવે મહિના બેસવા, પછી બીજા વંદન કરવા આવે રસ્ત લોકો એ પણ બેસી ગયા. ચર્ચા તો આવું ને રસ પડે ઘણા વર્ષ. મારી ઉંમર 25-27 વર્ષ ને આચાર્ય હતા 70-80-75 વર્ષ. નાની ઉંમરના આપણો ફેંકી વાત ખરાબ લાગે ને, દેખાવમાં તો ખરાબ લાગે. ચર્ચા મૂકી દીધી, ટાઈમ થઈ ગયો સર, ચર્ચા આપણે બંધ કરી. આ આપણો સવાલ અને આપણે તો એ કામ નથી, તો એ તો લઈ ગયા પરાણે ખેંચી લઈ ચર્ચા કરી. વિકારી થવા યોગ્ય જીવ ના ભાવ અને વિકાર કરનાર કર્મ નું નામ પુણ્ય, કર્મ નું નામ પણ પુણ્ય અને પાપ, અને જીવ ના પરિણામ નું નામ પણ પુણ્ય અને નામ બે નું એક છે, એક જીવ ના ભાવ છે, પરમાણુ ના પર્યાય છે, એક જીવ નો પર્યાય છે, એક પરમાણુ નો પર્યાય છે, નામ બે ના એક છે. એટલે કોઈ નામ થી વાત આવે ત્યારે પેલું વિચારવું પડે કે તમે જીવ ની વાત કરો છો કે કર્મ ની વાત કરો છો, પ્રકૃતિ ની, એ પેલા સ્પષ્ટ કરો, પછી આપણે આગળ ચાલીએ. કેમ કે બે તત્વો જુદા જુદા છે, જીવ અને અજીવ તત્વો જુદા જુદા છે. જ્યાં તત્વ દ્રષ્ટિએ વાત આવે ત્યારે કયા તત્વ ની વાત ચાલે છે એ પેલા સ્પષ્ટ થવું, તો સમજણમાં ભૂલ ન થાય. સમજણમાં ભૂલ ન થાય તો અસમાધાન ન થાય ને સમાધાન થાય. આશ્રવ થવા યોગ્ય જીવ ના પરિણામ અને આશ્રવ કરનાર આવનાર પરમાણુ, એ બંને આશ્રવ જ છે. બંને નું નામ આશ્રવ છે, એક જીવ આશ્રવ અને એક કર્મ આશ્રવ, બે જુદા જુદા દ્રવ્યો છે, નામ બે ના એક છે. સંવર થવારૂપ યોગ્ય, સંવર થવા યોગ્ય, સંવરરૂપ થવા યોગ્ય જીવ ના પરિણામ સંવાર્ય થઈ જશે, અને સંવર કરનાર એ પરમાણુ સમર્થન આવતા અટકી જવા, શું પરમાણુ આવતા અટકી જવા, એવી અટકવાની જે સ્થિતિ પરમાણુ ને એને સંવારક કહે છે. એક સંવાર્ય છે અને એક સંવારક છે, અથવા બે નું નામ સંવર કોમન આપવું હોય તો બંને નું નામ સંવર છે. આવતા કઈક અટકી ગયા એને સંવર કહે, અને જીવમાં જે શુદ્ધિ ની વૃદ્ધિ થઈ અથવા અશુદ્ધિ નો નાશ થયો એને પણ સંવર્ગે. નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર એ બંને નું નામ નિર્જરા છે. કર્મ ખેડાયનું નામ પણ નિર્જરા, અને જીવની અશુદ્ધિ મટી ગઈ એનું નામ પણ નિર્જરા. બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બંને બંધ છે. જે પરિણામ છે જીવ બંધાવા યોગ્ય ભાવ કરે છે એને બંધ ભાવ કહે છે, અને જે કર્મના પરમાણુ આવીને સ્થાન પામે છે જીવના પ્રદેશે એને દ્રવ્ય બંધ કહેવામાં આવે છે, ભાવ બંધ અને દ્રવ્ય બંધ. એમ બંધાવા યોગ્ય અને બંધન કરનાર એ બંને નું નામ બંધ છે, અને બંને ને બંધ તત્વ કહેવામાં આવે છે. અને મોક્ષ થવા યોગ્ય અને મોક્ષ કરનાર આત્માથી છૂટે છે પરમાણુ, એ મોક્ષ કરનાર છે, અને ક્યાંય પણ આત્માના પરિણામ પ્રતિબંધ ને ન પામે તો મુક્ત ભાવ છે. ક્યાંય અટકે નહીં, આખો લોકાલોક જણાય પણ ક્યાંય અટકે નહીં, બંધાય નહીં. એમ મોક્ષ થવા યોગ્ય પોતાના પરિણામ છે, અને જે પરમાણુ મુક્ત થઈ જાય છે આત્માના પ્રદેશથી તેને પણ મોક્ષ કરનાર એમ ગણીને બંનેને મોક્ષ તત્વ કહેવામાં આવે છે. એક ભાવ મોક્ષ અને એક દ્રવ્ય મોક્ષ. 13માં ગુણ સ્થાને ભાવ મોક્ષ કયો છે, કેમ કે હજી સંપૂર્ણપણે કર્મોથી અઘાતીથી મુક્તિ નથી થઈ, અને 14માં ગુણ સ્થાને દ્રવ્ય મોક્ષ કયો છે, એટલે ત્યાં દ્રવ્ય ને ભાવ બંને છે. તમે એમ કહો કે આમાં તીર્થની પ્રવૃત્તિ કેવી રીતે આવે છે? અન્ય મતની અંદર, અન્ય મતની અંદર પરમાત્માને મુક્ત માનવામાં આવે છે. એક બાજુ છે એ તો મુક્ત આત્મા છે, કોઈ પોતાના ભગવાનને સંસારી નથી કહેતા, બરાબર છે. અને બીજી બાજુ છે એને પૂછો કે અવતાર કરે છે તો કા અવતાર તો લીધો, તો કોઈને ત્યાં જન્મે તો કા જન્મે ને રામચંદ્રજી દશરથ રાજાને ત્યાં જન્મ્યા, કૌશલ્યાની માતા હતી, દશરથ એના પિતા હતા અને રામાવતાર તરીકે ભગવાન જન્મ્યા. આ બહુ પ્રસિદ્ધ વાત છે, આ બધું અમે આપતા ને એટલે બધું ખબર છે. તો કે જન્મ લેવો એ કર્મ નું ફળ છે કે કર્મ ના ફળ વગર જન્મ થાય કોઈ નો કે ન થાય? પછી જેટલા જેટલા પ્રસંગો બીના એ પૂર્વ કર્મ અનુસાર બીના કે એમને બીના? તો તમે મુક્ત આત્માઓને જન્મ મરણ હોય નહીં એ સિદ્ધાંત તો તમે માનો, એ પાછળ એ સિદ્ધાંત માને છે. મુક્ત આત્માઓને જન્મ મરણ ન થાય અને ભગવાન અવતાર લે, તમે પરસ્પર વિરુદ્ધ કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ આવે એનો કોઈ ત્યાં ટાળો મેળવતો નથી, કોઈ બુદ્ધિ ચલાવતો નથી. અરે જૈન દર્શનમાં પરીક્ષા કરવામાં આવે, તમે કોઈ પણ વાત કરીને એમાં પરીક્ષા પહેલાં કરશો પછી હાથી માનશો. એટલે ત્યાં એ મુક્ત થયા તો દ્રવ કર્મથી મુક્ત થયા હતા કે નહોતા થયા? આ સવાલ ઉભો થાય છે. તમે રામચંદ્રજીને ભગવાન માનો છો અને એને એને ભજવાથી મોક્ષ પણ માનો છો કે ભગવાનને ભજીએ તો મોક્ષ થાય, તો એ પોતે મુક્ત હતા કે પોતે બંધાયેલા હતા? તો કે તો મુક્ત હતા, તો પછી જન્મ લીધો એમાં કોઈ કર્મ નિમિત્ત ખરું કે ને કે વગર કર્મ નિમિત્ત જન્મ લીધો? આ એટલા માટે દ્રવ કર્મની વાત લીએ છે સાથે સાથે કે ભાવ મોક્ષ હોય અને દ્રવ્ય મોક્ષ પણ હોય. ભાવે મોક્ષ છે, દ્રવ્ય ભલે ગમે તેમ ચાલે એમ ન ચાલે. એટલા માટે તીર્થની પ્રવૃત્તિમાં એ વાત ઊભી થાય છે. મિત્ર જૈનોના ભગવાન ને અન્ય મતોના ભગવાનમાં ફરક શું? અમારા ભગવાન ત્રિકાળજ્ઞાની છે, તમારા ભગવાન ત્રિકાળજ્ઞાની છે. અમારા ભગવાન ને દ્રવ્ય ને ભાવે મોક્ષ છે, તમે દ્રવ્ય ને ભાવે મોક્ષ બતાવી દો તો ભાવ મોક્ષ તમે કહેશો, દ્રવ્ય નહીં કહી શકો. એ બધા ભગવાન આભૂષણ પહેરે છે, પછી તો એ પ્રથા શ્વેતાંબરમાં ચાલુ થઈ, એ પછી થઈ છે. મૂળમાં જૈનોના ભગવાન વિતરાગી છે અને અત્યંત ત્યાગ વિના અત્યંત જ્ઞાન ન હોય એવો સિદ્ધાંત છે. 569 જે કઈ અલંકાર આભૂષણ છે એ રાગ નું નિમિત્ત છે, તો રાગ નું નિમિત્ત છે તો કે રાગ હોય, રાગ ન હોય ને રાગ નું નિમિત્ત હોય એમ બનતું નથી. આ નિમિત્ત નિમિત્ત સંબંધ એટલે બતાવ્યો છે. દ્રવ્ય ને ભાવે બે વાત કરવાનું કારણ માં તીર્થની પ્રવૃત્તિ છે, એ વગર તીર્થની પ્રવૃત્તિ થાય શક્ય જ નથી. એ સ્પષ્ટીકરણ એમને આ ગ્રંથ નો પ્રારંભ અહીંથી થાય છે.
પછી તીર્થની પ્રવૃત્તિ,
તીર્થની પ્રવૃત્તિ એટલે જેનાથી તરાય તેનું નામ તીર્થ. તીર્થની વ્યાખ્યા શું? જેનાથી તરાય એનું નામ તીર્થ. જેનાથી તો જે નિમિત્ત છે, તરે છે તો જીવ પોતાના ભાવથી, પણ એમાં નિમિત્તની વાત છે. સર્વજ્ઞદેવ નિગ્રંથ ગુરુ અને એમની વાણી બંને વિતરાગી શાસ્ત્ર અને સત્પુરુષ, આ ચાર તીર્થ સ્થાન છે. મુખ્યપણે ત્રણ ગણવામાં આવે છે. સત્પુરુષની વાત કરું એ જમાનામાં બહુ પ્રસિદ્ધ નહોતી. કૃપાળુદેવે જરા પ્રસિદ્ધ કરી એટલા માટે કે દેવ તત્વ ચાલ્યું ગયું, ગુરુ તત્વ 600-700 વર્ષથી દેખાતું નથી, સજીવન મૂર્તિ વગર જ્ઞાન થાય નહીં, કેટલા શાસ્ત્રથી કોઈનું જ્ઞાન થાય નહીં, કેમ કે શાસ્ત્ર જ્ઞાન અધૂરું છે, પ્રેક્ટિકલ સાઈડ એમાં નથી. શાસ્ત્રમાં એટલી થિયરેટિકલ સાઈડ છે, વચન એટલે વાણી, વાણી એટલે વ્યાખ્યા, વ્યાખ્યા એટલે થિયરી, પરિભાષા કોઈ વ્યાખ્યા કોઈ થિયરી કોઈ એક જ વાત છે. કેમ કે દેવ ગુરુ એ વખતે ગુરુઓ મળતા હતા અને એ નહીં હોવા પાછળ પણ કારણ હતું કે જે ગુરુએ આ શાસ્ત્રો લખ્યા પોતે એવી દશામાં આવીને લખ્યા કે કોઈ આંગળી ન ઉઠાવી શકે. સત્પુરુષોને તો બધા આંગળી ઉઠાવશે, બધા આંગળી ઉઠાવશે, એની દશા એવી છે. વેપાર ધંધો એને ઘરે ગયા છોકરા હોય બેસે નહીં કોઈને, વિતરાગી દેવ તર્યા નહી. 25 વર્ષ પેલા કેવળ જ્ઞાન નો જમાનો પૂરો થઈ ગયો છે, કોઈને કેવળ જ્ઞાન આ કાળમાં થાય નહીં. જે વિતરાગી ગુરુ હોય નિગ્રંથ અંતર બાય ચિલતુષ માત્ર પરિગ્રહનો હોય અને 6-7 ગુણસ્થાને અધ્યાત્મ દશામાં ઝૂલતા હોય, એ ટોડરમુજી લખે છે 200 વર્ષ પહેલાં કે 500-600 વર્ષથી અમારા સંપ્રદાયમાં કોઈ ભાવલિંગી સંત જોવામાં આવ્યા નથી, છેલ્લા 5-6 સેંકડા લીધા એ ટોડરમુજીને 200 વર્ષ થયા. હવે બાકી રહ્યા સત્પુરુષ, એટલે 100 વર્ષ પહેલા કૃપાળુ દેવે એ વાતને ઉપાડી. કોઈ સમજે કોઈ ન સમજે, કોઈ ગેરસમજણ કરે ગમે તે થાય, પણ એમને એક વાર કહેવું જોઈએ કે તડિયા કે અત્યારે આના વગર તારો આરો વારો નથી, કેમ કે પ્રેક્ટિકલ સાઈડ કોણ બતાવશે. બોલા ભાઈ તો ત્યાં ગયા, શાસ્ત્રમાં એકલી થિયરી છે, સજીવન મૂર્તિના નિમિત્ત વિના કોઈને સમય જ્ઞાન થાય એ બને નહીં. કાગળ ઉપર દીવો ગમે તેવો સુંદરમાં સુંદર કલરફુલ ને ચિત્રો હોય તો બીજો દીવો ન પ્રગટે, એનાથી પ્રગટે ન પ્રગટે. અને એક ચિંગારીથી કોટન સળગવા માંડે તો મોટી લાય લાગે. સત્પુરુષ ભલે ચિંગારીના સ્થાને હોય, સર્વજ્ઞની અપેક્ષા, પણ દીવાથી દીવો પ્રગટે, કાગળના દીવાથી દીવો ન પ્રગટે, કેમ કે એનામાં એ યોગ્યતા નથી. ચિત્રેલા દીવામાં બીજો દીવો પ્રગટાવવાની કોઈ યોગ્યતા નથી. દીવો સારામાં સારો ફર્સ્ટ ક્લાસ કેસરી કલરની ઢાળ વાળો અને આર્ટિસ્ટિક એનું ચિત્ર હોય તો પણ બીજો દીવો ત્યાંથી ન પ્રગટે. ના એ જરાક હોય
અરીસામાં તો સ્પષ્ટ દેખાય છે, કામ ન છે અરીસામાં સ્પષ્ટ દેખાય છે તો એ શું કામ નો દીવો?
હા
હા, એ તો છે એમ
જ ચિત્ર નથી, સાચા દીવાનું પ્રતિબિંબ છે. તો એ પ્રતિબિંબ થી બીજો દીવાનો કેમ કે આ સચેતન છે ને આ અચેતન છે. એટલે જીવા જીવ વિતરાગ છે એવી જેમની પ્રતિમા છે દિગમર અમનાયમાં જીન પ્રતિમા જીન સા રખી એવા જીનેન્દ્ર ભગવાન હોય છે સમૂહ સ્વરૂપમાં એવી આબે ખૂબ એમને પ્રતિમા છે પણ સજીવ મૂર્તિ જોઈએ એમનું પ્રતિબિંબ જ છે પ્રતિબિંબ ના સ્થાને છે તો પણ સજીવ મૂર્તિ એવી વાત છે કેમ કે આત્માનું હોવા પણ દેહમાં અને આત્માનું નહીં હોવા પણ દેહમાં એ બે વચ્ચે કેટલું અંતર જીવતા ને મળતા જેટલું કેટલું અંતર જીવતા ને મળતા જેટલું ઘરમાં એક માણસ સૂતો છે ઊંઘના એના પ્રાણ છૂટી ગયા સવારે સૂતો દેખાય છે જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી શું મને છે જોર થી રિએક્શન આવે હિસ્ટોરી આવે હિસ્ટોરિયા કેવું વળતું જોયું ને હિસ્ટોરી આવે મમત્વ ને કારણે બધું ન આવે એને મમત્વ હોય છે નથી માટલો મૂર્તિ જોઈએ એ વાતનું ઇમ્પોર્ટન્ટ છે એમણે બહુ સશક્ત કલમથી પ્રતિપાદન કર્યું છે ઘણી તાકાત છે એમની લેખનીમાં બહુ મોટી તાકાત છે એટલી બધી તાકાત છે કે આજે હજારો લાખો માણસો જૈન અને અજૈન એ વચનોથી આકર્ષિત થઈ ગયા છે રમદલા બુદ્ધિશાળીઓને એમણે ઉભા રાખ્યા છે કાંડુ પકડીને ઉભો રહેતો જવાબ દે અને શું વાત છે એવી વાતો લખી મળી ગયા છે સત્પુરુષનું પ્રકરણ એમણે ખોઈલું અભૂતપૂર્વક ખોઈલું અને એમના અનુભવથી ખોઈલું પણ ખોલવાની શક્તિ પણ એમની ઘણી એટલો વિષય આ પૌરાણિક આગમોમાં શાસ્ત્રોમાં સત્પુરુષના વિષયમાં નથી દેખાતો કેમ કે ત્યારે તો સત્પુરુષો ઘણા થતા અને લોકો મુનિઓથી જ્ઞાન પામતા સત્પુરુષ પાસે બહુ નહીં જતા મુનિઓ અવેલેબલ હતા અને ત્યાં શંકા પડવાનું કારણ નહોતો વિતરાગી હોય બિલકુલ પરિગ્રહ ન હોય એટલે શંકા પડવાનું કારણ ન થાય ને પરિગ્રહ હોય એટલે શંકા પડવાનું કારણ થાય થાય ને થાય કેમ ગુરુદેવ એટલા માટે ગ્રસ્ત પણ ઉદાહરણ ન આપી રહ્યું ઉપદેશનો યોગ હતો ને ઉપદેશકના સ્થાને હતા એટલે એમણે મોહપત્તિ ત્યાગી પણ લગ્ન ન કર્યા કે વેપાર ધંધો ન કર્યો અને વેશ પણ ત્યાગી ન રહી કેમ કે પરિગ્રહ છે પહેલી ઊંટી છાપ પરિગ્રહ ઉપરથી પડે ક્યાંથી પડે પરિગ્રહ ઉપરથી પડે કુંડ તો પૈસા ધૂળ કહેતા શું કહેતા ધૂળ છે હવે એ ધૂળ કેનાર પાછા એ દુકાને જઈને વેપાર કરે ત્યારે ઓલાનું ચિતળિયું ઠેકાણે રે ખસી જ જાય તો એમનો વિરોધ થયો છે એમના કાળમાં એમનો વિરોધ થયો છે મુઠ્ઠીભર કોઈ પાત્ર જેવો હતા એમને સમયપ્રિયા બાકી બધા વિરોધમાં સંપ્રદાય બધા વિરોધમાં આવ્યા કહેવાનો મતલબ શું છે તીર્થની જે પ્રવૃત્તિ છે એ બે વચ્ચેનો વ્યવહાર છે એક તારનાર છે અને એક તરનાર છે એમાં એ બે લીધા ને કરનાર અને કરાવનાર, કરનાર અને કરાવનાર, એમ એક તારનાર છે ને એક તરનાર છે, તો તીર્થની પ્રવૃત્તિ થાય, નિતર ન થાય એ પણ અનિવાર્ય છે, એ પણ જગતમાં અનિવાર્ય છે. હું શું કે ભાઈ, મને તો આ વાત સમજ્યા પછી એવું લાગે છે કે આપણે સત્સંગ એનું કરવો, આપણે બસ આપણું સમજી લેજો, આપણું કામ કરીને આપણે જવું મોક્ષમાં જઈ જવું, આપણે શું કરવા સત્સંગ વચ્ચે આવું કરવું જોઈએ. તમે જે સમજાય વગર સત્સંગે કે સત્સંગે એ કયો, જૈનમાં તમે આ વાત લઈને આવ્યા હતા, આ વાત લઈને જૈનમાં છો તમે, તો કઈ ના ના આ વાત લઈને તો સમજીને તો જૈનમાં નથી, ત્યારે હિન્દે ક્યાં છે, તો તમને પણ કોઈ સત્સંગ યોગ્ય સમજાવનાર મળ્યા ત્યાંથી, તો પછી તમને એ વિચાર નથી આવતો કે ઘણા જીવો આ સત્સંગ વગર આ લાઈને ન ચડે, અનેક જીવો ન ચડે. તમને કોઈ લાઈને ચડાવ્યા એનો તો મને બહુ ઉપકાર આવે છે, એનો તો મને બહુ ઉપકાર આવે છે. તો પછી એ ઉપકાર વસતા વશ એમને બીજો પણ ખ્યાલ આવવો જોઈએ, તો પછી આ વાત પ્રચાર પ્રસાર પામે એવું કંઈક આપણાથી પણ થવું ઘટે છે. અને એ સત્સંગ વગર કેવી રીતે થશે, એમ એકાંતે કોઈ ખેંચી જાય તો એ ભૂમિકા મુનિ દશા સુધી.